તારીખ 24/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 437 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 376
પ્રશ્ન 437 પ્રશ્ન છે જીવને જીવો જીવો કર્મનો ઉદય આવે તેવું થાય પરિણામમાં તેમાં પોતે શું કરી શકે સામાન્ય રીતે દરેક સંસારી જીવને કર્મનો ઉદય આવે છે અને કર્મના ઉદય પ્રમાણે એના ભાવ પણ થતા હોય છે પોતાનો એ ઉદયને વિરુદ્ધ પુરુષાર્થ કરવાનો કોઈ પ્રકાર નહીં હોવાથી સર્વસામાન્યનો એવો જ અનુભવ છે બધાનો જેવો ઉદય આવે એવું પરિણમન થઈ જાય છે જેવું ઉદય આવે એવું પરિણમન થઈ જાય છે એમ કરવું પણ શું થોડી ધર્મના ક્ષેત્રમાં તો એવી માન્યતા પણ થઈ ગઈ છે જે મિથ્યા માન્યતા છે કર્મનો ઉદય આવે એ પ્રમાણે જીવને પરિણમન કરવું જ પડે એમાં જીવનું કાંઈ ચાલે જ નહીં ખાસ કરીને જૈન સંપ્રદાયોમાં આવી માન્યતા છે શ્વેતાંબર સંપ્રદાયમાં દ્રઢ માન્યતા છે એવી આજકાલ તો દિગંબર સંપ્રદાયમાં પણ એવી જ માન્યતા થતી જાય છે એનું સમાધાન આપ્યું છે બહારના સંયોગો મળવા પૈસા મળવા આ બધું મળવું તેમાં પુણ્ય પાપ કારણ છે બહારના સંયોગ વિયોગની અંદર પૂર્વકર્મના ઉદયનું કારણ છે પણ અંદરમાં જે રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતા કર્મ તેમાં નિમિત્ત છે શું કહેવું છે બહારના સંયોગો પૂર્વકર્મ અનુસાર થાય એમાં તો તું ફેરફાર ન કરી શક પણ અંદર જે રાગ દ્વેષ થાય છે એ કોઈ કર્મ કરાવે છે માટે થાય છે એમ નથી એમાં કરવા નહીં કરવામાં જીવ સ્વતંત્ર છે એમ કહેવાનો અભિપ્રાય છે કર્મ નિમિત્ત છે એટલે શું છે કે ઉદયને અવલંબે છે ત્યારે તેનું નિમિત્તપણું છે એ જ વખતે જો આત્માને અવલંબે તો એનું નિમિત્તપણું પણ કહી શકાતું નથી કે લાગુ પડતું નથી કર્મને અવલંબવું કે આત્માને અવલંબવું એ જીવના પુરુષાર્થ ઉપર આધારિત છે અને એ ઊંધો પુરુષાર્થ કે સવળો પુરુષાર્થ જીવ સ્વતંત્ર રીતે કરે છે કર્મને અવલંબે છે કર્મને આધીન પરિણમે છે તો પણ સ્વતંત્ર છે અને આત્માને અવલંબે તો પણ સ્વતંત્ર છે અથવા કોઈ કર્મનો ઉદય જીવના પરિણામમાં કોઈ બળાત્કારથી પરિણામ કરાવી દે એવું કોઈ વસ્તુનું સ્વરૂપ નથી એ પ્રમાણે કોઈ વસ્તુનું સ્વરૂપ નથી થાય જ નહીં કોઈ દિવસ ઘણા વર્ષ પહેલા રામસુરી મહારાજ જ્યારે ચર્ચા પાલિતાણામાં થઈ હતી એમનું જ એવું હતું જેવો કર્મનો ઉદય આવે એવું પરિણમવું પડે જેવો કર્મનો ઉદય આવે એવું પરિણમવું પડે તો પછી કોઈનો મોક્ષ જ ન થાય તો કે ના એનો એક રસ્તો અમે લોકોએ શોધ્યો છે એ તપશ્ચર્યા કરાવીએ તો કર્મ ખરી જાય તપથી નિર્જરા થાય એટલે અમે ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરાવીએ છીએ. પણ એ વખતે કર્મનો ઉદય એવો આવે તો તપશ્ચર્યા ન કરી શકાય, એનું શું કરશો? થોડીક તર્ક સામે સામે ચાલતા હતા. પુરુષાર્થ કરે તો તપશ્ચર્યા કરી શકે, બધું બરાબર છે. તો પુરુષાર્થ કરવા માટે સ્વતંત્ર થયો કે ન થયો? કર્મ આવે એમ પરિણમવું જ પડે એવું કોને કીધું? એવું ખરેખર નથી, પણ બહુ દ્રઢ માન્યતા છે. બીજા સામાન્ય માણસોને તો ખબર ન હોય, પણ બહુ મુખ્ય જે ધર્મના પ્રવર્તક કહેવાય એ લોકોમાં પણ માન્યતા તો એવી જ છે. કર્મનો ઉદય આવે એવું થાય, કર્મનો ઉદય આવે એવું આપણને થાય. હા, એમાંય થઈ ગયું છે. હવે તો બહુ ફરક નથી રહ્યો દિગંબર શ્વેતાંબરમાં કોઈ માન્યતામાં. લગભગ બધું અજ્ઞાન તો એક સરખું થઈ જાય છે. એ લોકો પણ અન્ય દેવદેવીઓને માનવા લાગ્યા છે. કુદેવ અન્ય દેવીની માન્યતા ચાલુ થઈ ગઈ છે ને દિગંબરમાં. હા, આમાં તો હતું તે, આમાં જ થઈ ગયો. બહારના સંયોગો છે ને એમાં પણ કર્મનો ઉદય નિમિત્ત જ છે. આમ તો કોઈ પુણ્યના પરમાણુ કઈ રૂપિયા લઈ આવે એવું નથી. સૂક્ષ્મતાથી જોઈએ તો અહીંયા એ સૂક્ષ્મ ચર્ચા નથી. અહીં તો એમ કેવું છે કે બહારના સંયોગો માં પુણ્ય પાપના ઉદય પ્રમાણે થાય એમાં તું ફેરફાર ન કરી શકે. જ્યારે રાગદ્વેષમાં તું ફેરફાર કરી શકશ. કર્મનો ઉદય તો બેયમાં છે, પણ અઘાતીના ઉદયમાં જીવ ફેરફાર નથી કરી શકતો. સાતા અસાતા, અનુકૂળતા પ્રતિકૂળતા, એ બધો આયુષ નામ ગોત્ર ને વેદને એ ચાર કર્મના ઉદયમાં જીવનો પુરુષાર્થ ન ચાલે. નાનાબરણી દર્શનાવરણી મોહનીને અંતરાય એ ચાર ઘાતિમાં એનો પુરુષાર્થ ચાલે. ઘાતી કર્મના ઉદયમાં પુરુષાર્થ ચાલે, અઘાતી કર્મના ઉદયમાં પુરુષાર્થ ન ચાલે. હવે જીવ શું કરે છે કે અઘાતીના ઉદયમાં પુરુષાર્થ કરીને ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે, એમાં એનું ચાલતું નથી. અને ઘાતીના ઉદયમાં ફેરફાર કરવાનો એની પાસે કોઈ સમજણ પુરુષાર્થ બુદ્ધિ કાંઈ છે નહીં, એટલે એમ જ ચાલે છે. આમ અજાણપણાને લીધે, અજ્ઞાનપણાને લીધે ઊંધી ગાડી ચાલે છે. જ્યાં ફેરફાર ન થઈ શકે ત્યાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે, જ્યાં ફેરફાર થાય ત્યાં બિલકુલ પ્રયત્ન કરતો નથી. હા, અજ્ઞાન કહો, દર્શન મોહ કહો, મિથ્યાત્વ કહો, એ એનું સ્વરૂપ છે. જો રાગદ્વેષ કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. જો કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો ને કોઈ દી તો પછી કોઈનો મોક્ષ થાય નહીં. કેમ કે એવું એક સમય પણ નથી સંસાર અવસ્થામાં કે આઠે કર્મનો ઉદય ન હોય, એવો એક સમય પણ નથી. બાકી સૂક્ષ્મપણે તો વિગ્રહ ગતિમાં સાત કર્મનો ઉદય છે, એક સમય કે બે સમય પૂરતો. બાકી આઠે કર્મનો ઉદય છે, આયુષનો ઉદય વિગ્રહ ગતિમાં નથી. વિગ્રહ ગતિ એટલે જીવ એક જગ્યાએ આયુષ પૂરું કરી અને બીજી જગ્યાએ આયુષ શરૂ કરે ત્યારે રસ્તામાં હોય. હં, પીરિયડ ઇન ટ્રાન્ઝિટ, હં, વચ્ચેનો એક કે બે સમય, બધું વધુ ત્રણ સમય હોય છે ત્યારે આયુષ કર્મનો ઉદય. બાકી તો સાતે કર્મનો ઉદય હોય છે. એક કર્મનો ઉદય ત્યાં એટલા પૂરતો ફેર પડે, પણ એ તો કોઈને સંસારમાં ખબર નથી. એટલે મોટી વાત એમ કહેવાય કે આઠે કર્મનો ઉદય સદાય છે બધા જીવોને. અને આઠે કર્મનો ઉદય સદાય હોય અને જીવ પરાધીન હોય એ વિષયમાં તો કોઈનો મોક્ષ થાય નહીં. પણ અનંત આત્માઓ અત્યારે સિદ્ધાલયમાં સિદ્ધ દશાએ બિરાજમાન છે એ એની સાબિતી છે કે એવું સંભવિત નથી કે કર્મનો ઉદય આવે સંસારમાં એ પ્રમાણે પરિણમન કરવું જ પડે એવું કોઈ જરૂરી નથી. જો રાગ દ્વેષ કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. તો આપણે કોઈને એમ ન કહી શકીએ કે તું રાગ કર્મા, તું દ્વેષ કર્મા, તો ઉપદેશ કેવી રીતે અપાય કે તું દોષ કર્મા? તો ઉપદેશ આપવાનો પ્રશ્ન જ રહેતો નથી. જો માન્યતા અનુસાર કર્મની થિયરી બીજા ધર્મમાં તો નથી. કર્મનું વિજ્ઞાન સૂક્ષ્મ હોવાથી અને સર્વજ્ઞ જ્ઞાન ગોચર હોવાથી કોઈ અન્ય મતોમાં નથી. ખાલી જૈનના નામે જે ચાલે છે મતો સંપ્રદાયો એમાં એ બધી કર્મની વાત ચાલે છે. હવે ત્યાં પણ એ માન્યતા થઈ ગઈ કે કર્મના ઉદય પ્રમાણે પરિણમવું પડે. તો પછી ઉપદેશનો કોઈ અવકાશ રહેતો નથી. કર્મના ઉદય આવે એ પ્રમાણે પરિણમશે, એમાં ઉપદેશ કેવી રીતે આપો? પ્રકૃતિનો ઉદય હંમેશા રહેવાનો છે, અજ્ઞાન ને મિથ્યાત્વનો ઉદય રહેવાનો. પછી તો આમ કર આમ કર એ વાત જ રહેતી નથી. ઉપદેશનો કોઈ પ્રકાર જ રહેતો નથી. વાત પૂરી થઈ ગઈ તો એટલું પણ કોઈ વિચારતા નથી. જેમ ઈશ્વર કરતાવાદી વિચારતા નથી કે ઈશ્વર જો કાંઈ કરતા હોય તો જગતની આ પરિસ્થિતિ હોય જ નહીં. કેમ કે અનંતા જીવો બહુ દુઃખી છે અને કેટલાકના દુઃખ એવા છે કે નજરે જોઈ શકાય પણ નહીં. ભોગવી તો શકવા મુશ્કેલ છે ને જોઈ પણ ન શકાય. તો કરુણા નિધાન, કરુણાનો સાગર એવો પરમેશ્વર એ કેમ જોઈ શકતો હશે? અને જો એ કાંઈ કરતો હોય તો જગતને નંદનવન જ રાખે, શું કરવા બીજી રીતે એને જગતને બીજી રીતે રચે, એમાં એને શું લાભ છે? પણ ત્યાં કોઈ એવો વિચાર કરતો નથી. એમ અહીંયા કોઈ એવો વિચાર કરતો નથી કે જો કર્મ જ કરાવતું હોય તો પછી કાંઈ કરવું ઉપદેશમાં, ઉપદેશ અનુસાર કાંઈ કરવું એ વાત તો રહેતી જ નથી. ઉપદેશનો કોઈ અવકાશ જ નથી રહેતો. અને જો કોઈ ઉપદેશનો અવકાશ નથી રહેતો તો કોઈ ધર્મતીર્થની પ્રવૃત્તિ પણ નથી રહેતી. તો એ બધું વૃથાને નકામું જાય છે. પણ માન્યતાવાળા માન્યતામાં બરાબર છે ને છતાં બધું ચાલે છે. કોઈ આગળ પાછળ કોઈ બૌદ્ધિક સ્તરે પણ વિચાર કરતું હોય એવું દેખાતું નથી, બુદ્ધિ પણ લગાવતું નથી. વિષય તો હજી ઘણો બુદ્ધિથી આગળ ચાલવાનો છે. પોતે જ દોષ કરે છે અને પોતે જ પાછો વળે છે. દોષ પણ સ્વતંત્ર રીતે પોતે કરે છે એમ કહેવું છે, અને એ દોષ કરવામાં પાછો વળે તો પણ સ્વતંત્ર રીતે જ પાછો વળે છે. પરાધીન કોઈ જ નથી. અને એના તો કેટલાય દ્રષ્ટાંતો છે. સમૌ શરણમાં જિનેશ્વર દેવ ઉપદેશ આપે છે અને એમને ઉપદેશ આપવાનો જે ઉદય આવ્યો દિવ્ય ધ્વનિનો, એ પૂર્વે એવા ભાવથી આવ્યો હતો કે જગતના બધા જીવો આવા આત્માના શાંત શીતળ માર્ગને પ્રાપ્ત થઈ અને સુખી થઈ જાય. બરાબર. આ જગતમાં કોઈ દુઃખી ન રહીએ તો સારું. એવા ભાવોથી એમને તીર્થંકર પ્રકૃતિ બાંધી. અને ઉદય પણ એવો આવ્યો કે લાખોની કરોડો જીવો એમના સમોસરણમાં ઉપદેશ સાંભળવા પણ આવ્યા. એવો જ ઉદય આવ્યો. જીવોનું કલ્યાણ થાય એવો દિવ્ય ધ્વનિમાં ઉપદેશ પણ આવ્યો. છતાં પણ એ જિનેશ્વર દેવ પણ બધાને જ્ઞાન પમાડી શક્યા. જો એમની ઈચ્છા અનુસાર એ કરી શકતા હોત તો પહેલા તીર્થંકર થયા ને ત્યારે જ બધું સમાપ્ત થઈ ગયું હતું. કોઈ જગતમાં સંસાર જેવું રહ્યું જ ન હોત. બધા જ્ઞાની થઈને મોક્ષ માર્ગમાં બી આ ગયા હોત કે દિવસના, આ સંસાર ચાલતો જ ન હોત. પણ એવા એક નહીં, એવા અનંત તીર્થંકર થયા કે જે બધા અત્યારે સિદ્ધાલયમાં છે, એ સિવાયના અનંત કેવળીઓ થયા. તીર્થંકરથી તો જાજા કેવળીઓ થાય છે, કેમ કે એક એક તીર્થંકરના સમોથણમાં લાખો કેવળી થાય. એટલા બધા ત્યાં સંખ્યામાં છે, છતાં એથી વધારે સંખ્યા સમોસરણમાં અજ્ઞાનીની રહે છે. મેજોરિટી કોની? અજ્ઞાનીની. મેજોરિટી પ્રમાણે સમોસરણ સંચાલન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કેમ કે જ્ઞાનીઓ હંમેશા માઇનોરિટીમાં જોઈએ. જાજા કે એમ કરવું કે થોડા કે એમ કરવું? જે વિષયમાં જે તજજ્ઞ હોય એનું એમાં કામ આવે, એની સલાહ એમાં કામ આવે. જે વિષયમાં જે અજાણ્યા હોય એવા ઘણા હોય તો શું કામના? જે સમજતા જ ન હોય એનું શું અર્થ? દર્દી ભેગા થઈને સભા ભરે કે ડાક્ટરે આમ કરવું જોઈએ, ડાક્ટરે એની પ્રેક્ટિસ આ રીતે રાખવી જોઈએ, હે? તો એ કેટલી હાસ્યાસ્પદ વાત છે. કે એ જો મુમુક્ષુ સંસારી લોગ હે તો સબ મરીઝ લોગ હે. ભવરોગ સે ગ્રસિત હૈ કે નહીં હૈ? ભાવરોગ ભી હૈ ઓર ભવરોગ ભી હૈ. જ્ઞાની હૈ વો ડોક્ટર હૈ, વૈદ્ય હૈ. અભી દર્દી કહે, મરીજ કહે, વૈસા કરે ડોક્ટર, યા ડોક્ટર કહે વૈસા દર્દી કરે, ક્યા કરના ચાહિએ? સંસાર મેં આજકલ એક હવા દૂસરી ચલી હૈ ડેમોક્રેસી કી. દેખો ભાઈ, જ્યાદા લોગ જૈસા કહે વૈસા કરના ચાહિએ, ઉસકો મેજોરિટી કહેતે હૈ. સંસારમાં તો સંસારની બુદ્ધિ લોકો ચલાવે, પણ આ કંઈ સંસારનો વિષય નથી. આ તો કોઈ એક ખાસ સ્પેસિફિક લાઈન છે, અને એમાં તો એના જાણકાર હોય એની જ વાત કામમાં આવે, અજાણ્યા હોય એની વાત ન કામમાં આવે. એમ જ કે આપણને, એટલે આ માણસ તો જેવું આપણને બધાને ગાંડા સમજીને અહીંયા આવે છે, આપણને તપાસમાં આવે છે. એ લોકો અંદર અંદર એવી જ ચર્ચા કરે. એ ડાક્ટરને ગાંડા છીએ, ડાક્ટર એ બધાને ગાંડા કે. હોસ્પિટલ દર્દીઓએ ગાંડાએ ચલાવવું કે ડાક્ટરે ચલાવવું? હોસ્પિટલ કોણ ચલાવે? એવું છે બધું. શું કહે છે? પોતે જ દોષ કરે છે અને પોતે જ પાછો વળે છે. માટે પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે, દોષ કરવામાં પણ સ્વતંત્ર છે. દોષ મટાડવાનો પુરુષાર્થ કરવામાં પણ જીવ સ્વતંત્ર છે. પોતાના પરિણામ જે થાય છે તે કરવામાં પોતે સ્વતંત્ર છે. એમ જે પરતંત્રપણે પોતાને માને છે એને પણ એમ જ કહેવામાં આવે છે કે તું સ્વતંત્ર છો. તો એ ના પાડે છે કે ના, હું પરતંત્ર છું, તમે મને એવી વાત નહીં કરો. માન્યતા કર્મને પ્રમાણે થાય એમ માન્યતાવાળા શું કહે છે? ના, તમે એવી વાત નહીં કરો, કર્મ પ્રમાણે થાય. ભાઈ, તને તારી સ્વતંત્રતા બતાવીએ એમાં નારાજ થવાનું કઈ કારણ ખરું? સ્વતંત્રતા તારી લઈ લેતા હોય તો તું નારાજ થાય, બરાબર છે, તને પરાધીન કરીએ છીએ. પણ તારી પરાધીનતાની માન્યતા છોડાવીને સ્વતંત્રતાની માન્યતા જો કરાવીએ તો એમાં તારે વાંધો લેવાનું કારણ શું છે? છતાંય માણસો એ વાત સ્વીકારવા તૈયાર થતા નથી. જુઓ આ કેવી પરિસ્થિતિ વિચિત્ર છે. ગુરુદેવ વાછડાનું દ્રષ્ટાંત આપતા ને એ વાત પર. વાછડો ઘરમાં તોફાન કરતો હોય, ઢોળફોડ કરી નાખે, બાંધી રાખે એને, એ સાંજે છોડે ત્યાં એને રાજી રાજી થઈ જાય. સાંજે ક્યારે છોડે? એને એને ગાજ દોવે ને ત્યારે એને ધવડાવે. એટલે કુદરતી રીતે એને માતૃત્વના હિસાબે એના શરીરની અંદર એવી પ્રક્રિયા થાય કે દૂધ વધારે આવે, એના આવમાં દૂધ વધારે ભરાય. એટલે પહેલાં એને થોડુંક પીવડાવી દેજે, પછી એને છોડાવીને પાછો બાંધી દે, અને પછી માણસો દૂધ લઈ લે એને. એને પૂરનું પૂરનું પીવા દે, પેટ ભરીને ન પીવે. હા, જરાક બે ચાર માથા મારે ને કે મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટમાં લઈ લે. સંસાર તો સ્વાર્થનો છે, સંસાર તો સ્વાર્થનો છે. માટે પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ જે થાય છે તે કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ કેમ કરવા તે પોતાના હાથમાં રાખશે. પોતાના પરિણામ કેમ કરવા તે પોતાના હાથની વાત છે. પણ બહારમાં જે ઉદયો આવે, જેમ કે શરીરમાં રોગ આવે, અસાતા વેદની આવે, કોઈને ધન મળે કોઈને ન મળે, તે બધાને પોતે ફેરવી નથી શકતો. એ હાથની વાત નથી, એ પૂર્વકર્મ. કોઈ એમ વિચારે કે હોશિયારીથી કામ થાય છે તો એવું કાંઈ નથી, પૂર્વકર્મ અનુસાર થાય છે. અવાજ ઓછો આવે. કેટલો અવાજ થોડો ઓછો આવે. પંદર પ્રકૃતિનો ઉદય આવે ત્યારે પોતાના સ્વરૂપમાં જીવ સાવધાન નહીં હોવાથી ઉદયનું અવલંબન લઈને પરણવી જાય છે. એ સ્વરૂપમાં સાવધાન થવાનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થથી પોતે ટેવાયેલો નથી, પ્રેક્ટિસ નથી, એટલે કઠણ લાગે છે, અઘરું લાગે છે. અને કોઈ વાર હારી જાય ત્યારે એને એમ થાય છે કે નહીં, હું મારું ચાલતું નથી, આવું પણ બને છે. અને એવી રીતે બહુભાગ હારી જાય, હારી પણ જાય છે. તો પણ અહીંયા એમ કહેવું છે કે જીવ સ્વતંત્ર છે. પુરુષાર્થ વધુ ને વધુ કરવો જરૂરી છે તો ઉદયથી ભિન્ન પડી શકાય છે, નથી ભિન્ન પડી શકાતું એવું કાંઈ નથી. કોઈને ધંધો સારો મળે કોઈને ન મળે તે ફેરવી શકતો નથી, પણ પોતાના ભાવને પોતે કરી શકે છે. પોતાના પરિણામ કરવા માટે પોતે સ્વતંત્ર છે. બીજા પદાર્થના પરિણામ કરવું એ પોતાના હાથની વાત નથી. સીધી સાદી વાત આટલી છે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી છે કે બીજા પદાર્થો પણ પોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે અને પોતે પણ પોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે. એમ છે ખરેખર તો પછી કોઈ કોઈના ગુણધર્મને કંઈ ક્યારે કરે એ તો પરિસ્થિતિ વૈજ્ઞાનિક રીતે પણ નથી. રાગ દ્વેષ કેટલા કરવા અને કેમ કરવા કે ન કરવા તે પોતે કરી શકે છે, એ પોતાના હાથની વાત છે. તો જેમ જેમ રાગ દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. શાંતિ એક જ ઉદયમાં ભિન્ન ભિન્ન જેવો ભિન્ન ભિન્ન પરિણમે છે એ શું બતાવે છે? ઉદય બધાને એક સરખો લાગવો પડે છતાં બધાના પરિણામ એક સરખા નથી. જો એમ હોય તો બધાને એક સરખા પરિણામ થવા જોઈએ. એક ધંધાના બે ભાગીદાર હોય, નુકસાન જાય તો બેને સરખો દુઃખ નથી થતો, થાય છે? કોઈને ઓછું થાય, કોઈને વધારે થાય. કેમ? એ પોતાની દરેકની સમજણ ઉપર સ્વતંત્ર વાત છે. કોઈ પરાધીનતાથી કોઈ પરિણામ આવે છે એમ તો નથી. ઉદય તો બેને સરખો આવ્યો. ઉદયને મુખ્યતા આપે છે એના કરતા તે મિસકોન્સેપ્ટ શું છે કે મારા પરિણામ ઉદયને લઈને થાય છે, આ મિથ્યા અભિપ્રાય છે, આ નિર્ણય ખોટો છે. કોઈને લઈને મારા પરિણામ થતા નથી. તમે મને ક્રોધ કરાવ્યો એ વાત સાચી નથી. તમે આમ બોલ્યા માટે મને ક્રોધ થયો, તમે આમ વર્તન કર્યું માટે મને આમ થયો, એ વાત સાવ તદ્દન ખોટી વાત છે. જીવનો દોષ પોતાને લઈને છે. આ વાસ્તવિક પરિસ્થિતિ આમ જ છે. છતાં જીવને અનાદિથી પોતાનો દોષ બીજાને માથે ઉઢાડવાની પદ્ધતિ ટેવ થઈ ગઈ છે. દોષ કરે પોતે, નાખે બીજાને માથે. સંસારમાં એમ જ છે. કોઈ વાતમાં સફળ થાય તો કે મેં કર્યું, નિષ્ફળ થાય તો ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, માટે આમ થયું. આપણે એમાં કાંઈ મારી ભૂલ તો છે નહીં, મારો દોષ કાંઈ છે. જીવની આ અસરળતા છે. શું છે? જીવની આ અસરળતા છે ખરેખર. તારા દોષને લઈને જ તને બંધન છે. સંતની પહેલી શિક્ષા છે એમ જ છે. રાગ દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. ગમે તેવા સંયોગો આવે તો પણ આકુલતા ન કરવી અથવા બહુ ખેદ ન કરવો. ભલે પ્રતિકૂળતા ગમે તેવી આવે તો એથી કોઈ આકુલતા કરવાની જરૂર નથી, ખેદ કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. નહીં કરવું જોઈએ. ઉપદેશમાં તો એમ જ કહેવાય કે આમ કરવું ને આમ ન કરવું. સામાન્ય જીવને એમ થાય છે કે કરવું ન કરવું એ બરાબર છે, પણ થઈ જાય એનું શું કરવું? જે સમસ્યા પ્રોબ્લેમ ઊભો થાય છે એ તો એ પ્રકારે થાય છે. એમાં અમારે ઘણાય રાગ દ્વેષ કરવા નથી, પણ થઈ જાય ત્યાં શું કરીએ? થયા પછી ખબર પડે એનું શું કરવું? તો કે એની પણ કામ કરવાની કોઈ પદ્ધતિ છે ખરી. એવું નથી કે એની કોઈ એનો કોઈ ઉકેલ નથી, એનું કોઈ સમાધાન નથી, એવું કાંઈ નથી. દરેક સમસ્યાનું સમાધાન છે. તો એના માટે પોતે નવરાશ લેવી જોઈએ. નવરાશ એટલે એ એ સમજવા માટે અને એમ પરિણમવા માટે ટાઈમ તો જશે કે નહીં જોઈએ. કોઈ એમ લોકોને તો શું છે, ભાઈ અમારે વખત નથી, કરીએ શું? એટલી બધી ઉપાધિ છે કે ટાઈમ નથી. એના માટે પોતાને સમય હોવો જોઈએ. સમય ક્યાં માણસ કાઢે અને રસ પડે ત્યાં. કોઈ એમ કે અમને વખત નથી, તો તમારો વખત ક્યાં છે? કે તમને જ્યાં રસ પડ્યો છે ત્યાં છે તમારો વખત. વખત નથી એવું નથી, પણ જ્યાં તમને રસ પડ્યો છે ત્યાં તમારો વખત છે. એમ વાત છે. જીવને જેમ કરવું હોય તેમ તે કરી શકે છે સ્વતંત્રપણે. જેમ કરવું હોય તેમ કરી શકે છે. પોતે કરવું તો પોતે પોતાનો સ્વભાવ ઓળખવો. સ્વાધ્યાય શાના માટે છે? સ્વરૂપને ઓળખવા માટે છે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખમાં લક્ષ થવા માટે લક્ષ થવાનું છે તો ઓળખવાનું છે. પોતે પોતાના સ્વભાવને ઓળખવો, વિભાવથી છૂટું પડવું અનુભવમાં. એ વિભાવને પોતાપણે અનુભવી રહ્યો છે એનાથી છૂટો પડીને પોતાના સ્વરૂપે અનુભવ કરવો, ભિન્ન અનુભવ કરવો, આત્મામાં જવું. તે બધું પોતાના પુરુષાર્થે પોતે સ્વતંત્રપણે કરી શકે છે. અને અનંતાએ કર્યું તો તું કેમ ન કરી શકે? સવાલ રહેતો નથી. ભાવ સ્વતંત્રપણે કરી શકે છે પણ બહારનું નથી કરી શકતો, કેમ કે એમાં બીજા પદાર્થોના પરિણામ પરતંત્ર થઈને તારી ઈચ્છા પ્રમાણે થાય એવી કોઈ વસ્તુ વ્યવસ્થા જગતમાં નથી, એવું બની શકતું નથી. તે બધું પોતે સ્વતંત્રપણે કરી શકે છે. ભાવ કરી શકે છે તો બહારનું નથી કરી શકતો. ભાવ સ્વતંત્રપણે કરી શકે છે પણ બહારનું કાંઈ કરી શકતો નથી. બહારનું બધું પુણ્ય આધીન છે અથવા પૂર્વ કર્મને ઉદયને આધીન છે, એમાં જીવનું કાંઈ અત્યારે ચાલે નહીં. પણ આ રાગદ્વેષ ટાળીને અંતરમાં જવું તે સ્વાધીન છે. રાગદ્વેષને મટાડવા, રાગદ્વેષને ટાળવા, એમાં પુરુષાર્થ સ્વતંત્ર છે. જીવનો પુરુષાર્થ છે એ સ્વતંત્ર છે. જો જીવ રાગદ્વેષ પણ ટાળી ન શકે તો પરાધીન થઈ જાય. જો રાગદ્વેષ પોતાના ન ટાળી શકે તો પરાધીન થઈ જાય. એવું છે ને, રાગ કર્મ કરાવે, દ્વેષ પણ કર્મ કરાવે. હવે હું શું કરું? એમાં શું છે, સમયસારમાં આ વિષય ઉપર આચાર્ય દેવે પોતે કેટલાક તર્ક આપ્યા છે કે ભાઈ શું કરીએ. દર્શનાવરણીનો ઉદય આવે ને ત્યારે ન ઊંઘવું હોય તો પણ ઊંઘ આવે છે. શું કરવું? જો ઉદય આવ્યો એ પ્રમાણે પરિણમવું પડ્યું કે નહીં? ઘણું જાગવું હતું. રોજ રોજ રાત્રે બધાને ઊંઘ આવે છે ને, રોજ સૂવું જ પડે છે બધાને. રાત્રે કારખાના નથી ચાલતા, કાંઈ 24 કલાક ચાલે છે. અહીંયા લોકો ક્યાં ઉપાય કરે છે? ક્યાં ઉપાય કરે છે કે નથી કરતા? જરૂર છે માટે, જરૂર છે માટે ત્યાં માણસ બાનું નથી કાઢતો. મારે રાત પાડીએ જવાનું છે, રાતના 10 થી સવારના 4 સુધી મારી ડ્યુટી છે. રાતના 10 થી સવારના 4 ઊંઘવાનો જ સમય છે. વ્યવસ્થા વિચારે છે કે નથી વિચારતો? હા, એને બિચારા નું ક્યાંથી આવે? આ લોકો જે અમારે બજારમાં જે તેલમાં એડલ્ટ્રેશન કરે ને, એ બધું રાત્રે કામ થાય, દિવસે તો ખબર પડી જાય ને. અને જે મજૂર લોકો એ કોન્ફિડેન્શિયલ હોય, એને 3-4-5 મહિની મજૂરી મળે, એટલે એ લોકોને ગુપ્ત રાખવાનું કારણ બની જાય. એ રાત્રે તો ઘરે બી આવે, પછી અડધી રાતે પાછો ગાડી લઈને આંટો મારવા જાય. કામ બધું બરાબર ચાલે છે કે નથી ચાલતું? કહે છે ભાઈ, એમાં ન હોય તો તમારે ચોરી ન કરવી, તમારે ઘરે વાપરવા જેટલું અહીંથી જ લઈ જવું. તમારે ચોરી કરવા વાળો ખાલી વાપરવા જેટલું ન લઈ જાય, પછી વેચવા જેટલું લઈ જાય. એમ કે શેઠ ચોરી કરે છે તો આપણે શું ગુનો કર્યો? એટલે એને તો એમ કે ને કે તું તારે તમારી જરૂરિયાત જેટલું અમે ફ્રી આપી દઈશું, નફો ઘણો હોય એમાં, એટલે પોસાય બધું. પણ ત્યારે કોઈને ઊંઘ નથી આવતી, કહેવાનો આશય એટલો છે, ત્યારે ઊંઘ નથી આવતી. જરૂરિયાત લાગે ને ત્યાં બધું જીવ કંઈ બાના કાઢતો નથી. ધર્મના ક્ષેત્રમાં બાના કાઢે છે એમ કહેવું છે. હા, ભય લાગે તો ઊંઘ ન આવે. બેડરૂમમાં સર્પ આવી ગયો હોય, કોણ ઊંઘે કયો જશે? નજરે દેખા પૂંછડી દેખાતી હોય તો તે ઊંઘે કોઈ ન આવે. શું કે છે? રાગ કર્મ કરાવે, દ્વેષ કર્મ કરાવે, હવે હું શું કરું? આમ જો પોતે કાંઈ ન કરી શકતો હોય તો ઉપદેશ નકામો જાય. ખરેખર જો ઉદયની સામે કાંઈ કરી જ ન શકતો હોય તો ઉદય નકામો જાય. આચાર્યો પણ એમ કહે છે કે તું રાગ દ્વેષ કરમાં, તું વિકલ્પ કરમાં, તું શાંતિ રાખ, તે બધો ઉપદેશ વ્યર્થ જાય. એ ઉપદેશ બધો વ્યર્થ જાય. માટે પોતે પરિણામ કરી શકે છે, પોતે શાંતિ રાખી શકે, સ્વતંત્રપણે પરિણામ કરી શકે છે, સ્વતંત્રપણે શાંતિ રાખી શકે છે. ન કહેવાય 25 વર્ષના ઘોડાને એમ ન કહેવાય કે તું પાણીનો પ્યાલો લીયા. પણ 3 વર્ષના બાળકને, 4 વર્ષના બાળકને એમ કે ભાઈ પાણીનો પ્યાલો લાવી દે. એમ કેવું છે ગુરુદેવને કે તું સમજી શકે એમ છો, માટે તને શ્રી ગુરુ ઉપદેશ આપે છે. તું ના નહીં પાડતો કે હું નહીં સમજી શકું, હું આવી વાત નહીં સમજી શકું, હું નહીં સમજી શકું, એમ ના નહીં પાડતો. તું સમજી શકે એમ છો, એવી તારી યોગ્યતા છે, માટે તને ઉપદેશ દેવામાં આવે છે. મહાવીર સ્વામીને સિંહના ભાવમાં ઉપદેશ આપ્યો છે. સંઘની પંચેન્દ્રિય છે એ ઉપદેશ સાંભળવાને યોગ્ય છે. સમૂહ શરણમાં સૌથી વધારે સંખ્યા તિર્યંચોની હોય છે. મનુષ્ય તો અમસ્તાય ઓછા છે બધા જીવોમાં, દેવો પણ ઓછા આવે. કેમ કે તો વૈભવમાંથી નવરા થઈ આવે ને રંગરાગમાંથી, બાકી તિર્યંચો જ વધારે આવે છે. કેમ કે મધ્યલોકમાં છે અને ઘણા તિર્યંશો આવે છે, અને 5મા ગુણસ્થાન સુધી પહોંચવાની એની યોગ્યતા પણ છે. કર્મ જ બધું કરાવતું હોય તો ઉપદેશ શાને માટે? જો કર્મ બધું કરાવતું હોય તો ઉપદેશ કોઈને લાગુ પડે એવું હોય જ નહીં, તો પછી ઉપદેશનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. પણ તીર્થંકર દેવથી માંડીને શાસ્ત્ર રચના માંડીને તીર્થ પ્રવૃત્તિનો કાંઈ સવાલ ઊભો થતો નથી. કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી. કર્મનો ઉદય જીવના પરિણામને કોઈ પરાણે વાળી દે, આમથી આમ કરી દે, એમ તો કોઈ પોતાના ભાવમાં કોઈની પહોંચ નથી. પોતે રાગ દ્વેષમાં જોડાય છે, એ પોતાના હાથની વાત છે, સ્વતંત્રપણે પરાધીન થાય છે, સ્વતંત્રપણે જોડાય છે. મૂળ સ્વભાવને ઓળખીને પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. બહારમાં જરૂર પડે ને ત્યાં કોઈ કર્મનો આધાર નથી લેતો, ચાલો અહીંયા આપણને ધંધો પાણી નથી ને મુંબઈ જઈને કમાવું છે, તો આપણે કર્મનો ઉદય આવશે ને ત્યારે મુંબઈ જશું એમ કે છે. અત્યારે આપણે કર્મનો ઉદય નથી, એવા દાખલાઓ બન્યા છે કે મુંબઈ જવાના ભાડાના પૈસા ન હોય ત્યારે એમ નથી લેતો કે ભાઈ મારી પાસે ભાડાના પૈસા નથી તો મારો ઉદય નથી તો હું કેવી રીતે જાઉં, તો કે હું ઉછી ના લઈને જાઉં, દેવું કરીને જાઉં. જરૂર લાગી છે ને ત્યાં સ્વતંત્ર નિર્ણય લે છે ને સ્વતંત્રપણે કામ કરે છે. અહીંયા જીવ બાના કાઢે છે એમ કેવું છે, એ બધા ખોટા બાના છે. જીવ રાગદ્વેષપણે પરિણમવા કે નહીં પરિણમવા માટે સ્વતંત્ર છે. એમ જીવની સ્વતંત્રતા સમજીને સ્વરૂપને ઓળખવો, વિભાવથી ભિન્ન પડવો અને એ રીતે આત્મકલ્યાણ કરવો એ સ્વતંત્રપણે કરી શકાય છે. પરતંત્રપણાની માન્યતા છોડાવવાનો અહીંયા આશય છે.
દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજનારા વીર કથિત સ્વાત્માનુભૂતિનો, વીર કથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ભાઈ શ્રી જન્મતમ રે અમોને આનંદ કરનારો ગુરુજી જન્મતમા રે જગતને આનંદ કરનારો બાવલ દર ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના સ્થળ સ્થળમાં ભગવાન આત્મના બણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રે રે ભાઈ શ્રી આત્મ અજવાળે કણ કણ પુરુષાર્થ પ્રે
પરમ કૃપાળો શ્રી સદગુરુ દેવનો જય હો, જીનવાણી માસનો જય હો, સનાતન દિગંબર જય.